તારીખ 5/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 294 અને 295 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 234
પ્રશ્ન આત્મા હાથમાં ન આવે ત્યારે કયું પ્રેરક બળ કામ એ શું કામ કરે પ્રશ્ન કરનારી ભૂમિકા છે એ આત્માને ગ્રહણ કરવા માટે પ્રયાસ કરે છે એવી ભૂમિકાને હું સુધી છે કે આત્માને ગ્રહણ કરવા માટે અનુભવમાં લેવા માટે પ્રયાસ કરે છે અને એ બળ જોઈએ એના માટે જે ઉપાડ આવવો જોઈએ પ્રેરક બળ એટલે ઉપાડ આવવો જોઈએ એવો ઉપાડ નથી આવતો એટલે સમસ્યા છે એના પોતાના માટે કેવી રીતે એવું બળ કામ કરે છે કેવું બળ છે કેવી રીતે કામ કરે છે આ ભૂમિકામાંથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે શાસ્ત્ર સ્વાધ્યાયમાં કોઈ પણ વાત કઈ ભૂમિકાની ચાલ છે એ તો પહેલા ખ્યાલમાં લેવી જોઈએ જો એ ખ્યાલમાં ન લેવાય પોતાના વિચારો અનુસાર પોતાની ભૂમિકા અનુસાર પોતાની કલ્પના અનુસાર એનું વાંચન કે શ્રવણ થાય ત્યારે કહેનાર જે કહેવા માગે છે એ ન સમજાય બીજું સમજાય જાય અથવા ન સમજાય એવું પણ બને સમાધાન આત્મા હાથમાં ન આવે ત્યાં સુધી વારંવાર પ્રયાસ કરવો શું કે છે પ્રશ્ન કરવાનો કે જ્યાં સુધી આત્માનું ગ્રહણ ન થાય તો એને ગ્રહણ કરવાનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ પ્રયત્ન કરવો જોઈએ પ્રયત્ન કહો પ્રયોગ કહો પુરુષાર્થ કહો પ્રયાસ કહો અભ્યાસ કહો એ બધા એક અર્થમાં વાપરે છે હું તો જુદો છું એવા વિચારો કર્યા કરે મુખ્યપણે ભિન્નતાના વિચાર કરે હું તો જુદો છું એવો વિચાર પેદા કરે છે શું છે કે જ્યાં જ્યાં જોડાણ થાય છે ત્યાં એકત્ર થાય છે હવે મોક્ષને એટલે ભિન્નતાનો વિચાર તો મુખ્ય કરવો પડે અને જોડાણ થવામાં જે પદાર્થ ઉપર વજન જતું હોય તો એની તુચ્છતાનો પણ વિચાર કરવો પડે એટલે વિચાર કરવો પડે એટલે જાણવું વિચાર કરવો પડે એટલે રાગની પ્રધાનતાને જ્ઞાનની પ્રધાનતા લીધી અહીંયા આ ભૂમિકામાં કે પદાર્થને જુદો જાણે અને પદાર્થને તુચ્છ પણ જાણે બંને જાણે અને એ પદાર્થ પ્રત્યે પોતાના પરિણામ જાય એના નુકસાનને પણ જાણે અથવા સમજે પદાર્થને ભિન્ન પણ સમજે તુચ્છ પણ સમજે છતાં પોતાના પરિણામ લાગે છે એના નુકસાનને પણ સમજે એના વિપર્યાસને પણ સમજે એમાં ઉત્પન્ન થતી મલિનતાને પણ સમજે એમાં ઉત્પન્ન થતી આકુલતાને પણ અનુભવે અને અનેક પ્રકારથી પરિણમન ચાલે એને અહીંયા એક શબ્દમાં વિચાર કરવો છે આવા અનેક શબ્દ ચાલે વિચારો વિચારો લીધું છે ને એવા વિચારો એટલે આવા અનેક પ્રકારે વિચારો જ્ઞાનની પ્રધાનતામાં ચાલે પ્રેરણા માટે કરવાનું આ એક જ છે બીજું નથી આ સિવાય કોઈ બીજો માર્ગ છે બીજો પ્રકાર છે એમ ન લેવો થાય છે શું મનુષ્યને, કે નાની કોઈ વાત સમજાવે છે કે તમે આમ કરો, એમ જયારે કરવામાં સફળ નથી થતા, એ રીત પકડી શકતો નથી, એ માર્ગે ચડી શકતો નથી, એટલે જીવને બીજો કોઈ સાધન કરવાનો પણ વિચાર આવે છે, અથવા બીજું સાધન શોધવાનો વિચાર આવે છે. આનાથી આમથી તો કામ થતું નથી, આમથી કામ કરીએ તો કેમ, આનાથી આમ કરીએ તો કેમ, અથવા તો એમ બીજા સાધન ન સમજાય તો બીજો સાધન સમજવા માટે પ્રશ્ન ઉભો થાય છે કે હવે શું કરવું, આમ થાય તો હવે શું કરવું, આવા પરિણામ થાય તો હવે શું કરવું, એમ અનેક પ્રકારે પ્રશ્નો ઊભા થાય. પણ જે લાઈન ચોકઆઉટ કરેલી છે, જે વાત અનુભવથી સિદ્ધ થયેલી છે, જ્યાં સુધી પોતે એ લાઈનમાં ન આવે, એ માર્ગે ન ચડે, ત્યાં સુધી બીજા પ્રકારમાં જવું નથી એવી દ્રઢ સમજ હોવી જોઈએ, એવી મક્કમ સમજ હોવી જોઈએ. નહીંતર બીજા ફણગા ફૂટ્યા વગર નહીં રહે કે આમ નથી થતું તો આમ કરીએ તો કેમ, આ રીતે કામ નથી થતું બીજી રીતે કરીએ તો કરાય કે ન કરાય, ક્યાં તો કરવાનો પ્રયત્ન કરશે, કાંઈક તો કયા રસ્તો ગોઠવી દીધા, બીજો રસ્તો નહીં ગોઠવાનો, એક જ રસ્તો છે અને બીજો રસ્તો નથી અને એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, એમ સમજીને એક જ છે, બીજું કાંઈ છે જ નહીં, એમ લીધા. આ એક જ છે ને બીજું કાંઈ નથી, આ એક જ છે બીજું નથી, એમ નથી. તેની મહિમા ન આવે તો મહિમા લાવે સ્વભાવ રીતે ને, એટલે પોતાના આત્માની મહિમા ન આવે તો એની મહિમા આવવી જોઈએ, લાવે એટલે આવવી જોઈએ. અને અથવા મૂલ્યાંકન થવું જોઈએ કે આત્મા એક એવો પદાર્થ છે મૂળ સ્વરૂપે, કે જેનું જ્ઞાન થતાં, જેનું અવલંબન આવતા, સમ્યક દર્શનથી માંડી અને કેવળ જ્ઞાન પર્યંતની બધી ભૂમિકા સાધક દશાને અને છેવટે સાધ્ય દશા સહજ માત્રમાં પ્રત્યે, કેવી રીતે સહજ માત્રમાં પ્રત્યે, એવો એ પદાર્થ છે, પોતે જ એવો પદાર્થ છે. જો પોતાની અવસ્થા, પોતાની પર્યાય, પોતાની સન્મુખ થાય તો સ્વસન્મુખતાનો, સ્વસન્મુખતાના મૂળ સામર્થ્ય સ્વરૂપ વસ્તુનો એટલો મોટો પ્રભાવ છે કે અવસ્થામાં સમય દર્શનથી માંડી મુનિ દશાથી લઈ અને કેવળ જ્ઞાન પર્યંતની સર્વ દશાઓ સહજ માત્રામાં પ્રગટે. વસ્તુ કેટલું, એમાં સામર્થ્ય કેટલું, કે સન્મુખ થનારની આ હાલત સહેજે સહેજે થાય. ભલે એ સ્વભાવને હજી ઓળખો ન હોય તો પણ સમજણથી એનું મૂલ્યાંકન તો થવું જોઈએ, અને જો એનું મૂલ્યાંકન થાય તો એને ઓળખવાનો પ્રયત્ન કરે કે મારી કિંમતી ચીજ ખોવાઈ ગઈ છે. ઘરનો કોઈ એક એક વ્યક્તિ પણ કિડનેપ થઈ ગયું હોય, ગુમ થઈ ગયું હોય, તો ઘરવાળા કોઈને ધ્યાન ન પડે, ખાવું ભાવે નહીં અને રાત્રે હું આવે નહીં, એનું નામ ચિંતના અને વેદના. એમ પોતાનો આત્મા, આવો મહાન આત્મા ગુમ થઈ ગયો છે, નજરમાં આવતો નથી, અહીંયા અંતરમાં હોવા છતાં, સમીપ હોવા છતાં, ચતુરાંગુલ હે દ્રવ્યસેન્દ્ર, એટલો સમીપ કરવું એ પણ એના માટે ખોટું છે, પોતે જ છે, અત્યંત સમીપ છે એમ કહેવા કરતાં પણ એ પોતે જ છે, અને છતાં પોતે જ પોતાથી અજાણ છે, એનો જરાય અફસોસ નહીં, એનું જરાય દુઃખ નહીં, એની જરાય ચિંતા નહીં, અને થાય તેની જીવ ઊંઘી જાય છે. કેવી વાત છે? સ્વભાવ ઓળખવાનો પ્રયત્ન કરે, ઓળખવા માટે જે જિજ્ઞાસા જિજ્ઞાસુની ભૂમિકામાં ઉત્પન્ન થાય છે, એ પણ બહુ જ વૈરાગ્યની ભૂમિકા છે, બહુ જ ઉદાસીનતાની ભૂમિકા છે. જ્યાં સુધી પત્તો ન લાગે ત્યાં સુધી ચેન પડે નહીં. બીજી વખત એની વેદના આવે, પહેલી વખત પરિભ્રમણની આવી હોય તો બીજી વખત પત્તો ન લાગે એની વેદના પણ આવે. અને એને વશ, એ ચિંતાને વશ, એ ખોજને વશ, ક્યાંય મન લાગે નહીં, ક્યાંય ઉપયોગ લાગે નહીં, ક્યાંય ચિત્ત લાગે નહીં. એટલે સંયોગમાં ઉદયમાં જતા પરિણામોનો અવરોધ ત્યાં મટી જાય છે. જે પરિણામો ઉદયમાં જાય છે તે અવરોધક પરિણામો છે, પોતાની બાજુ પોતાની દિશામાં જવા માટેના અવરોધક ઓબ્સ્ટેકલ્સ છે બધા. એ વૈરાગ્યથી સહજ માત્રમાં ઉત્પન્ન થતા બંધ થાય છે. વૈરાગ્ય ક્યારે આવે કે આની ખોજ ચાલુ થાય ત્યારે આ ભૂમિકાની જે વાત ચાલુ થાય. સ્વભાવ ઓળખવાનો પ્રયત્ન કરે એ પુરુષાર્થ ચાલે, સતત ચાલે. જેમ ખોવાયેલા ધણને સ્વજનને સતત ગોતા કરે, સતત ગોતા કરે, જેવા પણ પ્રકારો સંસારમાં બને છે કે ન જડે તો જુરી જુરીને મરી જાય, મરી જાય. વેઇટ લોસ તો થાય જ, પ્રાણ પણ છૂટી જાય, એવા એવા પ્રસંગો સંસારમાં પણ બને છે. એના કરતાં તો આત્મા કિંમતી પદાર્થ છે કે નહીં? કેમ કે જેના માટે જીર્યો એ તો પૂર્વભાવમાં દુશ્મન પણ હોઈ શકે, અથવા પોતે એની દુશ્મનાવત ખૂબ કરી હોય એવું પણ હોઈ શકે, એને પણ પોતાની દુશ્મનાવત ખૂબ કરી હોય એવું પણ હોય. એ તો કઈ ખબર ન હોય, એટલે વર્તમાન રાગ કામ કરે. એટલે હજ સુધી રાગી જીવનો રાગ હોય તો પછી સન્માર્ગનો પ્રેમ ને આત્માનો પ્રેમ કેટલો હોય એ તુલનાત્મક દ્રષ્ટિએ વિચારવું જોઈએ. એટલે 195માં અને 86માં બંનેમાં જીવર્યા વિના, એના માટે જીવર્યા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન કોઈને થયું નથી, થતું નથી, એને થશે. સ્વભાવ ઓળખવાનો પ્રયત્ન કરે. જીનેન્દ્ર દેવે શું કહ્યું, ગુરુએ શું કહ્યું, તે ઉપદેશ યાદ કરે. પોતાને જે કામમાં હોય, મને શું કહ્યું, મારા કામની વાત શું એમણે થઈ એ યાદ કરે. કહ્યું છે તો ઘણું, ગુરુએ પણ ઘણું કહ્યું અને જીનેન્દ્રની દિવ્ય ધ્વનિમાં પણ અપાર ઉપદેશ આવ્યો છે. મતલબ તો પોતાની ભૂમિકામાં કામ આવે એનો છે અત્યારે, બીજો મતલબ અત્યારે કોઈ નથી. ટાઈફોઇડ 21 દિવસનો ચાલ્યો હોય કે 35 દિવસનો ચાલ્યો હોય, એને મગનું પાણી દેવાય. અશક્તિ ઘણી આવી ગઈ હોય, અશક્તિ આવે હોય એટલે એને બદામ પાક, સાલમ પાક, અડદીઓ કે મેસુબ ખવડાવાય. નહીં એટલે શક્તિ જલ્દી આવી જાય, ઘીનો માલ ખાય તો શક્તિ ન આવી જાય, મરી જાય. ખાલી કોઠે ભારે ચીજ નાખે તો મરી જાય, બીજું કાંઈ નહીં. ચીજ તો સારી છે, ઘી છે એમાં ઘણો કષ્ટ છે, પણ એ લોટો ભરીને પાણીની જેમ પીવાય નહીં, અને પીએ તો ડાયરિયા થઈ જાય. અરે ઊનું ઊનું દૂધ પીએ વધારે પડતો તો ડાયરિયા થઈ જાય. પછી એની મોજરીની માત્રાથી 5 શેર વધારે જાય, એક શેર પી શકતો હોય, ઊનું ઊનું દૂધ 1.5 શેર પીએ તો ડાયરિયા થઈ જાય. જે તમારી ચીજ છે. એટલે પોતાને મતલબ કેટલો છે, દ્રષ્ટાંતની વાત એટલી છે, પોતાની ચીજ કામમાં આવે એટલો જ મતલબ છે. ઉપદેશ હજારો ગમે આપ્યો છે, ભગવાને આપ્યો છે, ગુરુએ આપ્યો છે, શાસ્ત્રમાં ઉપદેશ હજારો ગમે કહી જશે. પ્રયોજનની જેની દ્રષ્ટિ છે એ જીવ મને કામની કઈ ચીજ છે એ પકડે છે, જોવે છે, હાથ આવે છે, ઘણા આ અવગુણ મારા મારામાં છે, આ ક્ષતિ મારામાં છે, આ મને લાગવું પડે એવી વાત છે, તરત જ પકડે છે, પકડે છે. અને એને એવી એ ચોંટી જાય છે અને એના ઉપરનો એનો એવો પ્રયાસ ચાલે છે કે આગળ વિધા વગર ઉપરની ભૂમિકામાં તો પ્રયોજનની દ્રષ્ટિ ઘણી સરસ હોય છે. પણ જે જીવ આગળ નથી વધતો એનું એક જ કારણ છે કે એને પોતાના પ્રયોજન ઉપર લખ્યું છે. એક વૃદ્ધ મુમુક્ષુ હતો, સારા અભ્યાસી હતા, આમ બધી રીતે યોગ્યતા સારી હતી, પણ જે પ્રકારમાં આવવું જોઈએ એ પ્રકારમાં ન આવે ત્યાં સુધી. ભલે કસાય મંદ હોય, બહુ તીવ્ર ન થતો હોય, શાસ્ત્ર સ્વાધ્યાયમાં સારી રીતે સમય ગાળતા હોય, બીજા કોઈ વિશેષ ખાસ પ્રકારના અવગુણો ન દેખાતા હોય, પણ એને એ સમસ્યા થતી હોય છે કે હજી મને માર્ગ કેમ મળતો નથી, હજી મને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કેમ, મારું કામ કેમ થતું નથી. આ પ્રશ્ન એવા એક મોક્ષ સારી યોગ્યતા લાગે એવા કેટલા વર્ષ થયા, અઢા વર્ષથી આવી ગઈ. આ બધો સ્વાધ્યાય કરતા 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 ગુરુદેવને ખૂબ ટાઈમ રાખ્યા, બેનસીના પરિચયમાં આવતા, સુગાનિધિના પરિચયમાં આવેલા, અને ક્યારેક વાંચન પણ કરતા. એક પ્રશ્ન પૂછ્યો કે આટલો આટલો સ્વાધ્યાય સત્સંગ મળ્યો, એમાં એક દ્રષ્ટિકોણ અથવા ઉદ્દેશને હાથમાં લઈને ક્યારે પ્રયત્ન થયો છે કે મારા પ્રયોજનની વાત ક્યાં ક્યાં આવે છે, કેવી રીતે આવે છે, એવી ચોકસાઈથી, એવી કાળજીથી, એવી દરકારથી, ઝીણી નજરથી? અત્યારે કોઈ દાળિયાને ખારીશીંગ વેચવા વાળો એની પસ્તી અને એના ઉપર દોરો વીંટે એનો હિસાબ રાખે છે કે 12 મહિને અથવા 1 મહિને 10 રૂપિયા મારે આમાં ખર્ચવાના થાય છે, દોરાની દડી કાગળમાં કેટલું 10 રૂપિયાની મારી નફો જાય છે, નફો થાય છે એમાં એટલા 10 રૂપિયા ઓછા આવે છે, એને તો 5-25નો જ નફો હોય છે રોજનો. એવો ઝીણો હિસાબ ધંધામાં તો બધા ગણે છે. બારદાનનો તો હિસાબ સૌ ગણે, કેમ કે એની કિંમત પણ પૂતળીથી જે હાંધે ને મોઢિયો એનો હિસાબ ગણાય છે, ગુણેનો દાણા પીઠમાં બારદાનનો તો હિસાબ મળે, પણ પૂતળી 12 મહિને કેટલી ખર્ચી પડે છે એનું ખાતું જુદું રાખે. હું સુતળીનું ખરીદ ખાતું 12 મહિને સુતળી કેટલા રૂપિયાની ખરીદીને આપણે સીવવા માંગુ. જ્યાં લાભ નુકસાનનો પ્રશ્ન છે ત્યાં માણસ ખૂબ દરકાર કરે છે, ઝીણામાં ઝીણો હિસાબ રાખે. તો અહીંયા પ્રયોજનની સૂક્ષ્મ દ્રષ્ટિ, તીક્ષ્ણ દ્રષ્ટિ કે સ્વાધ્યાય કર્યો એવા પ્રકારે ક્યારે નથી કર્યું, તો પછી તો આ બધું સારું બહુ લાગે. ઉપદેશ તો સારો લાગે, સારું બહુ સારું, બહુ સારું, બહુ સારું, સારું લાગે ને સારું સાંભળે, સારું લાગે ને સારું સાંભળે. પ્રયોજનની દ્રષ્ટિ ન આવે ત્યાં સુધી પોતાના પરિણામમાં સુધાર થવો સારું લાગે અને અસર થાય, ઉપદેશની અસર થાય, કેમ કે આ તો અલૌકિક વાતો છે, આત્માના સામર્થ્યની વાતો છે. એ વાતોમાં એટલો પ્રભાવ છે કે સારું લાગે ને એની અસર પડે જીવને, પણ એ અસર ટકી નહીં શકે, એ અસર લાંબી નહીં ટકે, પાછું થવાય જશે, કેમ કે અસત્સંગનો ઘેરાવો છે. ઘરમાં, બજારમાં, જ્યાં જ્યાં અસત્સંગનો ઘેરાવો છે એ અસર ટકવાની નથી. સ્વલક્ષ નથી એવો વિચાર નથી આવતો, પણ મારા પ્રયોજન થી સ્વલક્ષ મારો નથી રહેતો. એટલે હા, પ્રયોજન નથી નક્કી, પ્રયોજન નથી નક્કી થયું, અને પછી સારું લાગે છે ને. આપણે તો ક્યાં બીજું કરીએ છીએ, આ તો આપણને બહુ ગમે છે ને, આ તો સારું લાગે છે, એટલે ધ્યાન નથી જતો, પ્રયોજન ઉપર ધ્યાન નથી જતો. હે, એટલે ઉદય પ્રવર્તિત થઈ ગઈ, એ પ્રકારનો ઉદય તો ગયું ને, એને એમાં આખા સમય નિવૃત્તિ લઈ લીધી હોય તો એમાં એ જ દશા થાય છે. પ્રવૃત્તિ કરતા 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 હોય તો એ જ દશા થાય છે, એવું બને. અહીંયા તો બહુ જ કાળજીવાળા કામ છે, ઘણી દરકાર હોય એનું કામ છે, પહેલેથી ખૂબ દરકારમાં આવવું. એ તો એનો મહિમા આવ્યો છે આ વાતનો, તો આ વાતની કિંમત આવે છે, મૂલ્યાંકન થયું છે. સ્વભાવ ઓળખવાનો પ્રયત્ન કરે, જિનેન્દ્ર દેવે શું કહ્યું, ગુરુએ શું કહ્યું, તે ઉપદેશને યાદ કરે. તે ઉપદેશમાં આ વાત છે, તેમાંથી વિચાર આવ્યો જે ચર્ચા કરી, તે ઉપદેશને યાદ કરે. તે એટલે કયો? આ તો સેંકડો વાત આવે છે, સેંકડો પડખા આવે છે. તે એટલે શું? મારા પ્રયોજનની, આ એક પ્રયોજનના ખીલે બંધાણો છે, બચો સમજી લો. અને નીતર ઘંટીના પડમાં દાણા નાખે એ બધા પીસાઈ જાય, ખીલા ભાયા જે રહી જાય એ બચી જાય. ઘંટીમાં દાણા ઉરે છે ને આપણે, એમાં એક વચ્ચે ખીલો હોય છે, ત્યાં જે દાણા હોય ભરાઈ જાય એ બચી જાય, બાકી બધા પીસાઈ જાય. એમ પ્રયોજનના ખીલે બંધાણો એ બચો, બાકી રખડવાના બધા રખડીને પીસાઈ જવાના. ફટકવા સિવાય બીજું કાંઈ નથી થયા. તે ઉપદેશની યાદ કરે ગુરુદેવે તો પુરુષાર્થ પ્રગટ થાય તેવી ઘણી પ્રેરણા આપી છે. ગુરુદેવને યાદ કરીને કહે છે કે ગુરુદેવે તો પુરુષાર્થ પ્રગટ થાય તેવી ઘણી પ્રેરણા આપી છે, એ માત્ર ક્ષોભ સમજી નથી કહેતા. પોતાને ગુરુદેવના વચનોથી પુરુષાર્થ ઉત્પન્ન થયો છે, એટલે એમના વચનોમાં એ પ્રેરણા ઘણી રહેલી છે, એ અનુભવ કર્યો છે. પોતે એ અનુભવ કર્યો છે. ગુરુદેવે તો પુરુષાર્થ પ્રગટ થાય તેવી ઘણી પ્રેરણા આપી છે. તે ઉપરાંત શાસ્ત્ર સ્વાધ્યાય કરે, ગુરુદેવને તો બે કલાક સાંભળવા મળે, પછી ગુરુદેવ પોતાના કામમાં, ને આપણે પણ પોતાના કામમાં લાગવું જોઈએ. તો એ ઉપરાંત શાસ્ત્ર સ્વાધ્યાય કરે અને વિચાર કરે. આ વિચારોમાં આ બધી વાત છે, જ્યાં જ્યાં જોડાય છે ત્યાં ત્યાં એની તુચ્છતા લાગે, એની ભિન્નતા લાગે, અને અપ્રયોજનભૂત લાગે, નકામું લાગે. જ્યાં જોડાય છે એ બધું નકામી વાતમાં હું જોડાઉં છું, મને એથી કાંઈ લાભ નથી. જ્યાં જોડાઉં છું એનાથી મને કાંઈ લાભ નથી, લાભ તો જરા પણ નથી પણ નુકસાન છે, એ વાત પણ એને જોવા મળે, એનું નામ વિચાર છે. જોવા મળે એનું નામ અહીંયા વિચાર કીધો છે. અને વિચાર કરે પણ કરવાનું અંતરમાં છે. કરવાનું ક્યાં છે? અંદરમાં જ કરવાનું છે, બહારમાં ક્યાંય કરવાનું નથી. એમ કહીને એ પણ સંકેત કર્યો છે કે કેટલાક મુમુક્ષુઓ મુમુક્ષુની ભૂમિકામાં બાહ્ય ત્યાગના પ્રકારમાં આવી જાય છે. એ ભૂમિકા હોતી નથી, એ શક્તિ પણ હોતી નથી, પણ વૃત્તિને દબાવીને દમન કરીને બાહ્ય ત્યાગ કરે. શક્તિ ત્યાં એને ખર્ચવી પડે દમન કરવાના, સમય એમાં જાય. તો જે દર્શન મૂળને ગાળવા માટે જે સમયને શક્તિનો ખર્ચ કરવો પડે, ઇન્દ્રિયના આત્મા હોય, જે ત્યાગ કર્યો હોય એ ઉદયગત થઈ જાય. અને મેં કાંઈક કર્યું એનો ખોટો સંતોષ પણ અપાય જાય. એટલે એને પોતાનું દિવસ 697માં સારો એક શબ્દ વાપર્યો છે, 693 ક્રિયા માર્ગે એમ કરીને લખ્યું છે. અસત અભિમાન યાદ આવ્યું, સંતોષ પકડાય અને અભિમાન પણ થાય. અસત અભિમાન, અસત અભિમાન એટલે શું કે જે શરીરની ક્રિયા થઈ ત્યાગમાં, પરદ્રવ્યની ક્રિયા થઈ પરદ્રવ્યનો ત્યાગ કર્યો, એ તો આત્માને વિશે અસત છે, એની હયાતી તો આત્માને વિશે નથી, અને છતાં મેં એનો ત્યાગ કર્યો, મેં એ ક્રિયા કરી, એનો અહંભાવ, એ અસત અભિમાન છે. અસતનું અભિમાન, સતનું નહીં અસતનું અભિમાન થાય અને પર્યાય દૃષ્ટિ તીવ્ર થાય. કશાય કદાચ મંદ થાય તો પણ, એટલે ચારિત્રમૂળ મંદ થાય તો પણ, દર્શનનું તીવ્ર થાય એનું મોટું નુકસાન આવી પડ્યું એ સમજાતું નથી. હા, દૈવી ક્રિયામાં આત્મનિષ્ઠા થાય, અસત અભિમાન થાય, અને એ વ્યવહારનો આગ્રહ થાય. આમ તો કરવું જ જોઈએ, બધાએ આમ કરવું જોઈએ, પોતે કરે એટલે બીજાને માટે પણ એને આગ્રહ થયા વગર રહે નહીં. એ આદિ ઘણા દોષ, પછી પૂજા વગેરે કામ, પૂજા સત્કાર આદિની કામના થાય કે હું આટલું કરું છું તો મારું માન બહુમાન સન્માન, પછી ન થાય તો ઉજવણું કરીને પણ એ બધું ચાલે છે. સિદ્ધિ હોય એટલે એના ફળમાં કંઈક પુણ્ય સારી અનુકૂળતા હોય, પુણ્ય બંધાય, રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ પ્રાપ્તિ થાય, અનેક પ્રકારના વિકલ્પ બીજે માર્ગે ચડી જાય ત્યારે આ બધી ગડબડ છે આ વિના. શું કે છે, પણ કરવાનું અંતરમાં છે, મંદરમાં દર્શનનું ડાળવાનું છે, અને તે પણ યોજનાબદ્ધ રીતે, વ્યવસ્થિત રીતે, ગમે તેમ નહીં તો દર્શનનો અનંતવાર મંદ થઈને તીવ્ર થઈ ગયો છે. પણ કરવાનું અંતરમાં છે, બહાર થોડી સ્વાધ્યાય કરીને કે આ બધું વિચાર વાંચન કરીને મેં ઘણું કર્યું છે એમ માને તો ન થાય. સ્વાધ્યાયને વિચાર વાંચનને બાહ્ય ક્રિયા કરી કહી દીધી. અહીં તો ત્યાગની વાત તો કરતા જ નથી, કેમ કે આપણે ત્યાં એ પ્રધાનતા નહોતી. પણ થોડો સ્વાધ્યાય કરે, બધું વાંચન વિંચાન કરે ને મેં ઘણું કર્યું એમ માને તો ન થાય, એ પણ અસત અભિમાન છે, એ બાહ્ય ક્રિયામાં આવી ગયો. બાહ્ય ક્રિયા ઉપર વજન નહીં જોવું જોઈએ, વેટેજની ભૂલ નહીં થવી જોઈએ. આ એક એવો છૂપો વિપર્યાસ છે, વજન જવાની ભૂલ, કે ત્યાંથી જીવ સંતુલન ગુમાવે છે અને ત્યાંથી આખો માર્ગ ફરી જાય છે, મન બદલાઈ જાય છે. અને જે કાંઈ કાળજી રાખવાની છે એ જગ્યાએ રાખવાની છે કે મારું વજન ક્યાં જાય છે. મેં ઘણું કર્યું એમ માન્યું છે, એણે ખરેખર પોતાના આત્માને પારકો માન્યો છે. પારકો માન્યો, ઘરના છોકરો રોટલી કેટલી ખાય છે એની માં કોઈ દિવસ ન ગણાય, અને કોઈ ગણે તો એને જોરથી નિષેધ આવે કે એવું ન ગણાય, ભૂખો એટલું ખાય. જેથી માં એના ઘરના છોકરાને રોટલી ગણે તેથી સમજવું કે એનો ઘરનો છોકરો નથી રાખ્યો, એને પારકો ગણ્યો. કોઈ નો ગણે, ઘરના માટે કોઈ ગણે કે ન ગણે, કોના માટે ગણે, મહેમાન માટે ગણે, મહેમાન માટે ગણતો, આ તો 10 રોટલી ખાવા વાળા છે, આ તો 2 ડઝન રોટલી ખાવા વાળા છે. ઘરનો માણસ વધારે ખાય તો એને ઉત્સાહ આવે, એને સારું લાગે, હા સરસ, અને વગેરે પચે છે સારું, વાંધો નહીં, તો કામ કરી શકશે, આ તો ધાજુ ખાય છે તો ધાજુ કામ કરી શકશે, એમ લે, ઉલટું લે, ઉલટું ન લે, એને સારું લાગે, ઉલટું ગણે. ઘરનો માણસ ઘરમાં કેટલા બીરી હોય કોઈ ગણે, મહેમાન આવે તો ગણે, 5 બીરિયા, મહિનો રોકાણા, 15 દી રોકાણા, 2 મહિના રોકાણા, 4 દી રોકાણા, 1 દી રોકાણા, ઘણા દિવસ ગણાય, મહેમાન ના ગણાય.
ઘરવાળાને કોઈ દિવસ નહીં કે મારી પત્ની મારી હારે કોઈ નહીં ત્યાંથી મારી હારે જ રહીએ છે, પણ તારી હારે નો રીત કોની હારે રહીએ. ઘરનું માણસ છે, ક્યાં રહીએ? એને કઈ દિવસો કોઈ ગણે, એના વર્ષો કોઈ ગણે? કોઈ ના ગણે. અને ગણે તે દી એનું નથી, એ જણે એનું નથી. એમ જેણે મેં ઘણું કર્યું મારા આત્મા માટે, મેં આટલો સ્વાધ્યાય કર્યો, આટલો સત્સંગ કર્યો, દિવસમાં હું 10 કલાક એના વિચાર કરું છું. કેટલા? 24 કલાકમાં 12 કલાક મને એના વિચાર આવે, આત્માના વિચાર આવે. તારો આત્મા પારકો છે, તારો આત્મા તારો નથી. 12 કલાક વાળાને એ કહેવું પડે, હા 12 કલાક વાળાને એ કહેવું પડે કે તારે તારો આત્મા તારો નથી રહ્યો. કેમ? તું ગણશ છે. ગણતરી થઈ એટલે સંતોષ થયો, પર્યાય બુદ્ધિ તીવ્ર થઈ, વજન એના ઉપર ગયું, પર્યાય ઉપર ગયું, અને દર્શન મો વધી ગયો. આમ દર્શન મો ક્યાં ક્યાં વધે છે એનો ખ્યાલ ન રહ્યો, અને આટલું આટલું કર્યા પછી મારું કામ કેમ થતું નથી, સમસ્યા ઊભી થાય. પણ તે દર્શન મો ક્યાં વધે રહ્યું તો તને પોતાને ખબર નથી. આવી પરિસ્થિતિ એ બધી ગણતરી આત્માને પારકો કરવાની છે. પારકાની વાત ચાલે છે. બારમાં સ્વાધ્યાય કરીને કે વાંચન વિચાર કરીને મેં ઘણું કર્યું છે એમ માને તો ન થાય, એમ માનવાથી, એમ વિચારવાથી નહીં થાય. કેમ નહીં થાય? કે દર્શન બહુ વધે છે એમાં તો ક્યાંથી કામ થવાનું હતું? એમ માને તો ન થાય. કેમ કે કરવાનું અંતરમાં છે, અને જે એને અનંત કાળ ઓલી રીતે ઊંધો કાઢ્યો છે, તો અહીંયા કેટલો હજી કાળ ખર્ચો, કેટલો ખર્ચો? ખર્ચો તો તારા માટે કે કોના માટે? સવાલ ક્યાં ઊભો થાય છે? મુનિ દશામાં પ્રચુર સ્વસંવેદન અને આનંદના ફુવારા અંદરમાં ક્ષણે ક્ષણે છૂટતા હોય, ચૈતન્ય ગોળો એક ક્ષણમાં છૂટો પડી જતો હોય, વારા એક દિવસમાં હજારો વાર નિર્વિકલ્પ દશામાં આવતા હોય, એમ જુએ છે કે અરે ધીમી ધારે અમૃત પીવાય છે. બેન છે કેવું લીધું છે? હજી પોતે મુનિ દશામાં નથી આવ્યા, પણ મુનિ દશાનું પિક્ચર એમણે જે દોર્યું છે એક્ઝેક્ટ, ધીમી ધારે અમૃત પીવાય છે. અંદરમાં અમૃતનો સમુદ્ર ડોલે છે, એમાંથી ધાર આવે એ ન પાલવે મને. આખો સમુદ્ર જોઈએ મારે, ધીમી ધારે અમૃત પીવાય. મેં બહુ કર્યું એમ નથી લાગતું, મુનિ દશામાં મેં બહુ કર્યું એમ નથી લાગતું, તો અહીંયા હજી મુમુક્ષુ ભૂમિકામાં અધૂરો ઘડો છલકાઈ જાય છે. એ કામ ન થાય, એમ કામ નહીં થાય એમ કે છે. કેમ કે કરવાનું અંતરમાં છે, અંદરમાં કરવાનું છે, અને પૂર્ણતાનું લક્ષ્ય રાખીને કરવાનું છે. પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્યાંય સંતોષ પકડે નહીં. સંતોષ પકડે અને પૂર્ણતાનું લક્ષ્ય હજી થયું નથી એમ. એ તો ઠીક છે કે તો ભિન્ન દ્રવ છે, પોતાનો આત્મા તો ભિન્ન નથી ને, પોતાનું સ્વરૂપ તો ભિન્ન નથી ને. શું ગુરુદેવનો ઉપદેશ જોરદાર, આમ ચર્ચા સામાન્ય કરે ને બેનશ્રી, તો પણ ગુરુદેવના ઉપકારને વારંવાર એમને માનીમાં આવ્યા વિના રહે નહીં. ગુરુદેવનો ઉપદેશ જોરદાર. ભક્તિ કરવાની કઈ બહારમાં એવી કોઈ ક્રિયા નહોતી, પરિણમનમાં કેવું હતું? શું? અને આમ તો શું છે કે ગુરુદેવનું વાણી પણ હવે તો બધા માઇક મૂકવાનું છું, એ જમાનામાં તો ક્યાં માઇક હતા? જે પોતે યુવાન ઉંમરમાં જે ઉપદેશ આપ્યો છે ત્યારે તો માઇક બાઇકની કોઈ વ્યવસ્થા નહોતી. બોટાદની અંદર ઉપાશ્રયમાં એમનો પ્રવચન ચાલે, શેરીઓની અંદર, આજુબાજુની શેરીઓની અંદર લોકો ગોઠવાઈ ગયા. ઉપાશ્રયમાં તો માયા નહીં, એટલે ગલીઓમાં રસ્તા ઉપર લોકો બેસી ગયા પાથરી પાથરી, એટલા માણસો ભાઈ એમનો અવાજ પહાડે પહેલા છે, પિન ડ્રોપ સાયલન્સ હોય, એક એમના પ્રવચનની અંદર પિન ડ્રોપ સાયલન્સ હોય. કોઈ છોકરો રોવે એટલે એક મિનિટ સાંજે બંધ થઈ જાય એટલે બહાર નીકળી જાય. જે બેન પાસે છોકરો હોય રડવા માંડે, પહેલાં તો એ કાંઈ દુઃખને લઈને આવવાનું જ નહીં, છોકરાઓને લઈને પ્રવચનમાં આવવાનું નહીં, કેમ કે કાંઈ સમજે નહીં, અવાજ કરે ગમે ત્યારે. આવ્યા હોય જો કોઈ અવાજ કરે તો બહાર નીકળી જવાનું, ઉઠીને ચાલ્યા જવાનું, વ્યાખ્યાન બંધ થઈ જાય એક મિનિટ માટે. પિન ડ્રોપ સાયલન્સ, શાંતિપૂર્ણ બીજો ઘોંઘાટપણનો એને અવાજ પાડી વગર માઈકે દૂર દૂર સુધી સંભળાય. એ તો અવાજની વાત છે, પણ એમનો ઉપદેશ એવો તોપના ગોળા જેવો હતો, મિથ્યાત્મના ભૂકા બોલાવી દે. અને પોતાને તો અનુભવ થયો, બેનશ્રીને તો અનુભવ થયો. ગુરુદેવનો ઉપદેશ જોરદાર, પુરુષાર્થ ઉપડે તેવો પ્રેરણાદાયક હતો. એમનો તો ઉપદેશ જ પ્રેરણાદાયક હતો. જો બે વાત કરી એમને, શું? એક તો અંતર પ્રયત્ન કરવો, અને પ્રેરણા માટે પુરુષાર્થ કરવો, મહિમા આવીને પુરુષાર્થ થાય, એ એક અંદરની વાત રહી પ્રેરણાની. બીજી બહારની વાત રહી ગુરુ ઉપદેશની, એ એક પ્રેરણાદાયક. આમ અંદરથી ને બહારથી બે બેથી પ્રેરણાનું બળ આવ્યું, એ પ્રેરક બળ કામ કરે છે. આમ તો આપણે એક ડાયરીમાં એ વિષય એવી રીતે લીધો છે કે વેદના છે એ પર્યાપ્ત માત્રામાં આવી અને ઉદાસીનતા થઈ ગઈ, વેદના કાળે તો ઉદાસીનતા જ રહી. એ મુમુક્ષુને પૂર્ણતાનું લક્ષ બાંધવાનું પ્રેરક બળ છે. એમાં જેણે જે મુમુક્ષુએ પૂર્ણ શુદ્ધિનું લક્ષ બાંધ્યું, એને પોતાના અંતર અવલોકનમાં આવવું, પ્રયોજનની દ્રષ્ટિ ખુલવી, એનું એ પ્રેરક બળ ત્યાં રહેલું છે. પૂર્ણતાના લક્ષણ એક પ્રેરક બળના વ્યૂ પોઈન્ટથી બધા સ્ટેજ લીધા છે. તો નીચે નીચેના બધા સ્ટેજ ઉપરના સ્ટેજના પ્રેરક બળનું કામ કરે છે, અને તેથી કરીને સહજ ઉપર ઉપરની ભૂમિકામાં પ્રવેશ થાય છે. એવું છે, કઈ ડાયરીમાંથી યાદ નથી, પણ એવો એક પોઈન્ટ આવ્યો છે. પુરુષાર્થ ઉપડે તેવો પ્રેરણાદાયક હતો ગુરુદેવનો ઉપદેશ. તું જોર કર, હવે તું જોર કર, શિથિલ ન રહે, ઢીલો પોચો ન રહે, ઢીલા ઢચ રહેનારનું આમાં કામ નથી. જોર કર, પુરુષાર્થ કર, બળવાનપણે પુરુષાર્થ કર, જોરથી પુરુષાર્થ કર. શિથિલ રહેવાનું, શિથિલ ન રહેવાનું હોય. તું જોર કર એમ જોરદાર સિંહ ગર્જના કરતા, ગુરુદેવની વાણી સિંહ ગર્જના જેવી હતી. સિંહ ગર્જના એવી હોય છે જંગલની અંદર, આમ શું છે નીરવ શાંતિ હોય છે, શહેરના જે અવાજ હોય તો હોય ને ત્યાં. અને એમાં જો સિંહ ત્રાળ નાખે એટલે બહુ દૂર સુધી સંભળાય, સિંહ ગર્જના કરે એટલે બહુ દૂર સુધી. એટલે સિંહ ગર્જના એ એક પ્રખ્યાત, કારણ કે બળવાન પ્રાણી છે ને, એટલે એનો અવાજ પણ એવો બળવાન હોય છે શરીર બળના પ્રમાણે. એટલે એ એક ઇડિયમ થઈ ગયું, કહેવત થઈ ગઈ સિંહ ગર્જના. ગુરુદેવની વાણી સિંહ ગર્જના જેવી હતી. પછી સુકાનીજી એમ લીધું કે ઓલો જે લૌકિક સિંહ, જગતનો સિંહ છે, એની ગર્જનાથી લોકો ભય પામે છે. ગુરુદેવની સિંહ ગર્જના એવી છે કે લોકો નિર્ભય થઈ જાય છે, ફિગર ઓફ સ્પીચ. આમ પોતે ભણ્યા હતા, ઇન્ટરમિડિયેટ સુધી ભણ્યા હતા, ગ્રેજ્યુએટ નથી થયા, ઇન્ટર સુધી ભણેલા અને પછી ધંધા લાગી ગયેલા. નમસ્તે મારવાડી લોકોમાં ધંધા વહેલા લાગી જાય, ભણતર ઓછું, વેપાર ધંધામાં લાગી જાય રાજસ્થાનમાં. જોકે એમના ફેમિલીમાં તો ભણેલા છે, એમના મોટા ભાઈ તો એડવોકેટ છે, એટલે આમ કાર્યકર પણ છે. અજમેરની અંદર માનો કે જે મુખ્ય માણસો હોય શહેરના અંદર, એવી રીતે મુખ્ય માણસો મારી ગણતરી છે, એમના મોટા ભાઈ છે. આ તો એન્ટર સુધી ભણેલા, પણ એમનું જે લખાણ આવ્યું છે એમાં ભાષા અલંકાર બહુ આવ્યો છે. કુદરતી એટલે વેપારી માણસ હોય એને એવું ભાષાનું જ્ઞાન ન હોય, બહુ ભણ્યાનું હોય, કાં તો ભણ્યા હોય તો ભાષાનું જ્ઞાન હોય, બહુ ભણ્યા નથી, વેપાર ધંધામાં પડી ગયા છે, પણ એમને જે પોતે પત્રો લખ્યા છે અને ચર્ચા કરે છે એમાં ભાષા અલંકાર બહુ આવ્યા છે. કેમ કે ગુરુદેવને માની સિંહ ગર્જના લીધી પ્રસિદ્ધ એમણે સિમિલી કરી, સરખામણી કરી કે આ આ સિંહ ગર્જનાથી શું ફળ થાય છે, તો લોકો ભાઈ પામે છે, કરે સિંહ આવી ગયો ત્યાં. ગુરુદેવની સિંહ ગર્જના કેવી કે લોકો નિર્ભય થઈ જાય છે. ઘણી જગ્યાએ ભાષા અલંકાર કર્યા છે, કેટલાય પત્રોમાં અને ચર્ચામાં ઘણી વાતો આવે છે. એમને તો બહુ સરસ, બહુ જોરદાર. તું જોર કર એમ જોરદાર સિંહ ગર્જના કરતા, નિમિત્ત તો બળવાન હતું પણ પોતે જ કર્યું નથી. શું કહે છે, ગુરુદેવ જેવા મહાપુરુષનું નિમિત્ત તો ઘણું બળવાન હતું પણ પોતે જ નથી કર્યું, ત્યાં શું કરે, પોતે કરવું જોઈએ, પોતે જ કર્યું નથી, પોતે જ કર્યું નથી, પોતાની આળસને લઈને પોતે ચૈતન્યને નિરખતો નથી, પ્રમાદ લીધો છે ત્યાં. આ જીવને વિપર્યાસ છે અને આ જીવને પ્રમાદ છે, પુરુષાર્થ ઉપડતો નથી, એમાં પ્રમાદ છે. સમજે પણ કેમ પુરુષાર્થ ઉપાડતો નથી, એટલું પ્રમાદ કરે છે. શુભાશુભમાં રોકાઈ જવું, શુભાશુભ પરિણામમાં રોકાવું, એનું નામ પણ પ્રમાદ છે અધ્યાત્મ. અને જ્ઞાનીઓ પોતાને માટે ક્યારેક એવી વાત લેતા હોય છે કે આ જીવને પ્રમાદ ન પોષાય, જ્ઞાની થઈ એટલે શિથિલ પુરુષાર્થ ન કામ આવે, ઉગ્ર પુરુષાર્થથી આગળ મારે વધવું, એમ લે પોતે પણ એમ લે પોતાના માટે. એટલે જે શિથિલતા છે એને પ્રમાદમાં લઈ જાય છે, પ્રમાદને સાદી ભાષામાં આળસ કહે છે. પણ આળસ એટલે ઓલું નહીં કે સૂઈ જાય ને ઊંઘી જાય ને બહેરી ને કાંઈ કરે ને, એમ નહીં. શુભાશુભમાં જે વખત જાય છે એ પ્રમાદ છે. જે શુભાશુભને લઈને પુરુષાર્થની શિથિલતા રહે છે, તીવ્રતા ઉગ્રતા નથી આવતી, એ પ્રમાદ. કરુણા કરીને સામે આવ્યા પણ મેં આંખ ઊંચી કરવા જેટલી પણ દરકાર ન કરી, એવી એટલી બધી મેં આળસ કરી, એમ નિજ પરમ કારણ પરમાત્મા તો દરવાજે ઊભા છે. પર્યાયની પાછળ આખું દ્રવ્ય ઊભું છે અને રાગનો પડદો છે, બીજું કાંઈ નથી, રાગનો પાતળો પડદો છે. તો પડદો તો પાતળો જ હોય ને, દિવાલ થોડી છે, કાંઈ દિવાલો તો તોડતા હોય, એટલે રાગનો પાતળો પડદો છે. કેમ કે અંદર ને અંદર છે, પર્યાયમાં ને પર્યાયમાં છે. નજરની આળસે નો નિરખા નયણે હરી, એવું પદ છે. નજરની આળસે નો નિરખા નયણે હરી, એના જ અંદરમાં પરમાત્મા બિરાજે છે, બિરાજે છે એમને, સતતપણે તારું બાણું ખખડાવે છે, ખોલ તું દરવાજો ખોલ, આળસથી દરવાજો ખોલતો નથી, એમ છે. પ્રયાસ છે પણ કોઈ વખત જ્ઞાનીઓ મૃદુ ભાષામાં વાત કરે તો કોઈ વખતે જ્ઞાની કઠોર ભાષામાં પણ વાત કરે. અને બંનેમાં એની કરુણા છે, બંનેમાં કરુણા છે. હે ભવ્ય, હે ભવ્ય શાર્દુલ, શાર્દુલ એટલે સિંહ, હું તો સિંહ જેવો છું, તાકાત ઘણી છે. એમ પણ એને ઉત્સાહ પ્રેરક, કોઈ વખત એમ કે અરે પશુ જેવો છો, શું કે પશુ કે કોઈ વખત એને ક્લીવ એટલે નામર્દ કે શું તુષાર નો નામર્દ કે ક્લીવ કે પશુ કે એમ પોતાની આળસને લઈને પોતે જોતો નથી, પોતે પોતાને જોતો જ નથી, પણ પોતે છે. એ નરિહરિ બીજો કોઈ નથી, પણ પોતે જ છે, પોતે પોતાને જોતો નથી, પોતે જ છે. ત્યારે પ્રશ્ન ઉઠાવ્યો 296માં કે બધા મુમુક્ષુને આ કરવાની ભાવના છે. આપની આવી ચર્ચા સાંભળે તો ભાવના તો આમથી થઈ જ જાય. બધા મુમુક્ષુને આ બધું આત્મકલ્યાણ કરવાની ભાવના છે, માટે તો વારંવાર દોડી દોડીને આવે છે ને, વારંવાર બધા સંગઠ આવે, દોડી દોડીને આપની પાસે આવે, વારંવાર ભાવના છે ત્યારે આવે છે ને. સમાધાન આપે, ભાવના છે, પુરુષાર્થ નથી. સાવ ભાવના નથી, એમ ઉડાડતા નથી, આવે છે ને. કેમ કે અત્યારે તો જમાનો ઘણો ખરાબ છે, અને પાંચ ઇન્દ્રિયના વિષયનો ફેલાવો પણ એવો જ છે, વિધવિધ એક જ વિષયના વિધવિધ સાધનો પદાર્થોના ઢગલા પીડ્યા છે. એટલે આ વાતને વિચારે, સાંભળે, સમય શક્તિ એમાં ખર્ચે ત્યારે ભાવના તો છે, એમ કે છે, ભાવના તો છે, પુરુષાર્થ નથી. તો એ ભાવના ઉપર ઉપરની થઈ ગઈ. શું થઈ ગઈ? ભાવના ઉપર ઉપરની થઈ ગઈ. આગળ પણ એમણે અમુક જગ્યાએ એ વાત ભાવનાને લીધી છે, ત્યાં ભાવનાનું લક્ષણ બાંધ્યું છે, સિમ્પટમ લીધું છે. યથાર્થ ભાવના, અંતરની ભાવના, એ ભાવના ક્યારે કહેવાય? એ લગ્ન લાગે ત્યારે. એમ ચિહ્ન બાંધ્યું છે, એ ચિહ્ન એમણે પોતાના અનુભવથી બાંધ્યું છે. એમને લગ્ન ઉપડેલી ભાવના થયા પછી એવી લગ્ન લાગી કે લીધે છૂટકો, ત્યાં સુધી એ લગ્ન છૂટે નહીં, લીધે છૂટકો, પાછળ પડી જાય, અને તે પણ પૂરી શક્તિથી, જરા પણ શક્તિ ગુમાવ્યા વિના. એટલે આખું એમણે જિંદગીની ટ્રેક બદલી નાખી. સૌથી પહેલું કદમ શું પડ્યું એમણે? ટ્રેક બદલી નાખી. જિંદગીમાં આ સિવાય બીજું કઈ કરવું નથી. કઈ વિચાર ન કર્યો કે મારા પિતાશ્રીની આર્થિક સ્થિતિ શું છે, મારા ભાઈઓની આર્થિક સ્થિતિ શું છે, હું કેવી રીતે મારું જીવન ચાલશે. ઘરે કપડે નીકળી ગયા, કોઈ સામાન લીધા વગર નીકળી ગયા, જિંદગીની ટ્રેક બદલી નથી. બાહ્ય જીવન તો પ્રારબ્ધ અનુસાર થાય છે, અને રાજમાં પુણ્યયોગ બહુ મોટો હતો તો લોકો ચાંદીના વાસણોમાં એમની રસોઈ કરતા હતા, જમાડે એમની રસોઈ માટે વાસણો ચાંદીના લાવી દીધા, ટ્રસ્ટમાં બધું આપી દીધું. ધ્યાન પૂછે તો એને ઓફર કરી કે તમારે બહેનનું છે, તમે રાખી શકો છો, એક ચીજ નહીં, એક વસ્તુ મારા નીચે રાખવાની, તમામ વસ્તુ ટ્રસ્ટમાં આપી દીધું. લોકો કબાટ ભરેલો હતો, જેવો નાખી જાય, જેવો નાખી જાય, અમારી ભાવના છે, અમારી ભાવના છે, અમારી ભાવના. જ્ઞાની કે ભાઈ મુસાભાઈને વાને પાણી, મારે જ કાંઈ લેવા દેવા છે, અને બીજું પીડું રહેવાનું છે, અહીંયા જ પીડું, હું કંઈ હારે લઈને જવાનું છે, અને અત્યારે મારામાં કંઈ આવવાનું છે. પાડોશમાં ગમે તે હોય, મારે શું લેવા દેવા. અને એ બધી અનુકૂળતાઓ તો ગમે એટલી કરવા માગે બીજા, પણ શરીર હરખું ન હાલે શું કરે, એ નજીકના નજીક પાડોશી તો એ છે, શરીર આડું હાલે શું કરે. એટલે તો એનું ભિન્નપણું, એનું તુચ્છપણું એટલું બધું દ્રઢ હોય છે, એની કોઈ કિંમત નથી. એટલે ભાવનાનો એવી ઉપડેલી છે, એમાં એ સફળતા છે. કાંઈ જોવે નહીં ને, કાંઈ ન જોવે. ભાવના છે એ લગ્નવાળી ભાવના એવી છે, આંધળી થઈ જાય પોતાના કામ માટે, આંધળી થઈને કામ કરે. પડગ્યુંની ભાવના આ ભાવમાં કેવળ જ્ઞાન લેવું છે. તો કોઈ કીધું કે ભાઈ શાસ્ત્રમાં એ વાતની મર્યાદા જ એટલી છે કે આ ભાવમાં અહીંયા જન્મમાં હોય એને કેવળ જ્ઞાન થાય જ નહીં. તો કે એ શાસ્ત્રમાં ભલે ને લખ્યું હોય, મારી ભાવના થનગણાટ એટલો છે મારી ભાવના કે શાસ્ત્રના એ વચનને એ ગણકારતી નથી. અત્યારે એવી રીતે ઉપડતા થાય તીર્થંકરો ને એવી ભાવના. ભાવના કોઈની સામે જોતી નથી, એનો દ્રષ્ટાંત છે. કૃપાળુદેવ ને એ જ ભાવમાં કેવળ જ્ઞાન લેવું હતું. એમને શાસ્ત્ર વાંચતા હતા, ખબર હતી કે આ આ ક્ષેત્રે જન્મેલા ને અહીંથી કેવળ જ્ઞાન થાય ને એ પિરિયડ પૂરો થઈ ગયો છે. ચોથા આરામાં, પાંચમા આરામાં કેવળ જ્ઞાન ત્રણ જણને થયું, ગુપ્તમ સ્વામીને, સુધર્મા સ્વામીને અને જંબુ સ્વામીને. પણ એ તો જન્માતા ચોથા આરામાં, એ ત્રણ જણને છેલ્લા ત્રણ અંતિમ કેવળી થયા. જંબુ સ્વામી સૌથી છેલ્લા થયા, મથુરા ગયા, મથુરા થઈ ગયા. પછી ચોથા આરામાં જન્મેલા, આપણા આરામાં એક પણ જીવને ન થાય એ પોતાને ખબર છે, પણ ભાવના ના પાડે છે નહીં. એવી ભાવના બળવાન હોય છે, એમ નામ ભાવના કહેવાય છે કે એને કોઈ બાંધી ન શકે, એની સીમા ન હોય, એને સીમાડો ન હોય, ભાવનાને સીમાડો ન હોય, એવી વાત છે. હા, સૂત્ર છે ભાવનાને સીમાડવાનો. અરે તીર્થંકરોને તો ઉપદ્રવ્ય સંબંધીની ભાવના આવી, આખા જગતના બધા જીવને હું પમાડું. હવે તો પોતે જાણે છે કે અશક્ય ને અસંભવિત છે. આ લોકો આ દુનિયા ત્રણે કાળે સંસાર ચાલવાનો છે, સમોસરણમાં બધા પામવાના નથી, ખબર નથી. તીર્થંકરની જોરમાં ભાવના એવી આવે, પ્રભાવનાની ભાવના એવી આવે એમને, ધર્મ પ્રભાવનાની, કે આખા જગતને પામો, સર્વજીવ કરવું શાસન. ભાવનાને સીમાડો નથી હોતો, એ સિદ્ધાંતની મર્યાદાને ઓળંગે છે. આ તો સિદ્ધાંત છે ને, તો વસ્તુનું સ્વરૂપ છે, એની મર્યાદા તોડે છે ભાવના. તો થવા જ ન દે એમ, અને થયો હોય તો ઠેકાણે આવી જાય, એની ભાવનાવાળો ઠેકાણે આવી જવાનો, બસ થઈ જાય. ભાવનાવાળો ઠેકાણે આવશે, ચીજ જ એવી છે. ભાવના આમ કોમળ છે, પણ બળવાન પણ એટલી જ છે, જેમ પાણી છે એ પ્રવાહી છે અને પાતળું છે, તો પણ પથ્થરોને તોડીને રેતી કરી નાખે છે. નદીમાં રેતી છે એ બધા પથ્થરોના મોટા મોટા શિલાઓની રેતી છે, જેટલા પથ્થરો આડા આવ્યા એ બધાને ભાંગીને ભૂકો કરીને રેતી કરી નાખે, એ પાણીએ કર્યું છે. તો એ કઠણમાં કઠણ પથ્થર, કઠોરમાં કઠોર છે, એ પથ્થરની છાતી ચીરે છે પાણી. ભાવના છે એની હવે કોઈ પર્વત ન ટકી શકે, પર્વતના ભૂકા બોલાવે. ભાવના બળવાન છે, આમ કોમળ છે પણ બળવાન પણ એ છે. એ પહેલું કોલકાતામાં લીધું હતું, ત્યારથી ચોઈતું છે. પણ માર્ગને પોતે અંતરમાંથી પુરુષાર્થ કરીને પ્રગટ કરતો નથી. ભાવના કર્યા કરે છે, મારે પામવું છે, પામવું છે, પામવું છે, એમ પુરુષાર્થ ઉત્પન્ન થવો જોઈએ. અને પુરુષાર્થનું પ્રેરક બળ ભાવના જ છે, પુરુષાર્થનું પ્રેરક બળ ભાવના જ છે. જો યથાર્થ ભાવના પર્યાપ્ત ભાવના હોય તો પુરુષાર્થ ઉકળ્યા વિના રહે નહીં. માત્ર ભાવના એટલે ઉપર ઉપરની ભાવના કર્યા કરે છે તો એ તો કંઈથી કામ થાય નહીં એમ કેવું છે. પછી નીચેનો પણ એને લગતો છે એટલે પછી એક સાથે લઈ લઈશું. 95 પુરુષાર્થની વાત છે ને, પ્રેરક બળ પુરુષાર્થ એનું અનુસંધાન 95-96 ત્રણેય પ્રશ્નો છે એટલે ત્રણેયનો આશય એક સાથે લઈ લઈશું. ભાવના જ કામ કરે છે અને આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાની, કેવળ જ્ઞાન સુધીનો વિષય છે. પ્રારંભથી માંડીને કેવળ જ્ઞાન સુધી